नमः सिद्धेभ्यः नमो अरिहन्ता नमो सिद्धानं नमो आर्यानं नमो वज्रायाणं नमो लोये सौवसाहुणं नमासमय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अष्टानिका महापर्व दरमियान आपणे मोक्ष जवा माटेनो एक भावनानो ग्रीन कॉरिडोर बनाव्यो छे। अने ग्रीन कॉरिडोर नो नाम शू छे? अपूर्व अवसर। बराबर कि जारे जीव भले गमे तेवी दशा मां होय पण भावना तो हमेशा पूर्णतानी ज होय। अने भवना अभावनी भावना ना भाव वाळो मुमुक्षु केवी रीते कहेवाय? बराबर। तो जेना अंदर मां काले त्रण वस्तु कीधी थी बहुज विचारणीय छे। मुमुक्षु कोने कहेवाय? जेने मोक्षनी इच्छा होय, बारंबार मोक्षनी इच्छा होय, अने तीजा एना करता सौथी वजनदार मोक्ष सिवाय बीजी कोई पण इच्छा ना। बराबर। अने जेने मोक्षनी इच्छा थई गई एने पुण्यनो लोभ छूटी जाय, अने जेने पुण्यनो लोभ छूटी जाय एने धर्मनी साची समझण थाय, अने जेने धर्मनी साची समझण थाय योगान योग व्यवस्था छे सारा मां सारो पुण्य एने ज बंधाय। हा ख्याल मां आवे छे कि नहीं? तमे संसार नी इच्छा राखो अने मन मां विचार करो कि हूँ पुण्य ने हे गणी दऊं, केवी रीते चाले? समझे कि नहीं? समझा? तो पुण्य ने खरा अर्थ मां हे कहेवानो अधिकार कोने मळे? जेने जगत मां सौथी वालो कोण लागे? एक आत्मा लागे। जे वचनामृत मां आवे ना चैतन्य ना आगळ वधु पाणी भरे। बराबर। तो ए एवो सुंदर काव्य ज्या अपूर्व एटले स्वपद एटले मुक्ति पद मां आवानी भावना श्रीमत आम कहेवाय ना विपरीत परिस्थिति मां पण भावी रह्या छे। विपरीत केम कहूं छूं कि ये एक्चुअल मां प्रसंग हतो कोनो जेने जगत अपन कही कि शोक नो जीवो प्रसंग बने, पण आवा प्रसंग मां पण एक एवी भावना भावी रह्या छे भवना अभावनी भावना भावी रह्या छे। एना पहला पद ऊपर आपने चर्चा करी हती, आजे बीजा नंबर नु पद आपने लेवानु छे। ठीक छे? चलो बधा वांचीशु। दिखाई छे बधाने? हा सर्व भाव थी औदासीन व्रति करी मात्र देह छे जयम हे तू हो ये जो ए अन्य कशु कल्पे नहीं देह पण किंचित मूर्छानव जो ये जो अपूर्व अवसर ए वो क्यारे आव। जो गुणिस्तान काले वात करी थी बाबत मा भावना नो काव्य करणान योग ना साचा मा ढलायो। पहला नंबर जे कहवाय कि जे शुरुआत ना छे ना कि तीसरा नंबर में जो तमे जाओ ना तो दर्शन मोह व्यतीत थई उपजो बोध जो बराबर ना एटले त्यांथी शू थई गयो सम्यक दर्शन थई गयो। तीजा नंबर ना काव्य थी गुणस्थान कयो आवी गयो चौथो। तो आ प्रमाणे जोवा जईए तो बीजा नंबर नो आ जे काव्य छे कई दशा वाला माटे आवशे सम्यक सन्मुख मिथ्या दृष्टि। समझा कि नहीं समझा कि जे जीव हजी मिथ्यात्व छे दशा एवी छे पण सन्मुख कोनी सामे छे सम्यक नी सामे छे। आ जीव जो बे जातना जीवो छे एक जे स्वभावनी सामे पीठ करीने उभा छे अने एक स्वभावनी सामे सर करीने उभा छे सन्मुख એમનો મુખ કોની સામે છે સ્વભાવની સામે અને એમાં વિપરીત જે સ્વભાવના સન્મુખ છે એ જગતથી વિમુખ છે કેમ કે આપણા બે મોઢા તો છીએ નહીં કોના બે મોઢા છે અહીંયા એક જ મોઢું છે ને હવે એક સાથે હું તમને જોઉં કે પાછળ જોઉં બેમાંથી કોઈ એક વસ્તુને સન્મુખ બહુ જ માર્મિક શબ્દ છે મુખ છે ને મુખ કઈ બાજુ છે મુખ કઈ બાજુ છે અને પીઠ કઈ બાજુ છે આહા તો આ અપેક્ષા જોવા જઈએ તો આ જીવનો ગુણસ્થાન હજી કદાચ ચોથો ના હોય ચોથો તો ત્રીજા પદમાં આવશે હજી એક પહેલા ગુણસ્થાનમાં હશે પણ એ કેવો છે સમ્યક્તની સન્મુખ છે અને જે જીવ સમ્યક્તના સન્મુખ હોય એના અંદર કયા ગુણ પ્રગટે તો સૌથી પહેલા ટોડરમલજી સાહેબ કહે છે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિના લક્ષણોમાં ઘણા બધા લક્ષણો છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધ્યાયમાં એનું વિસ્તારથી વર્ણન છે એની આપણે અત્યારે વિસ્તાર ચર્ચા કરતા નથી પણ સંક્ષેપમાં તમને કહું સૌથી પહેલા નંબર તત્વ વિચારને લીધે જે કશાયની મંદતાને પામ્યો છે શું કીધું તત્વ વિચારને લીધે એ કશાયની મંદતાને પામી ગયો અહીંયા બે વસ્તુ કીધી છે ધ્યાનથી સાંભળજો અને આમ આપણે કોઈ તમને પૂછે કે મંદ કશાયનો લક્ષણ શું તો એક જ વસ્તુ છે તત્વ વિચાર પૂર્વક જે થાય એને મંદતા કહેવાય અને તત્વનો અવલંબન નહીં અને તમને બહારમાં મંદ પ્રવૃત્તિ દેખાતી હોય તો વેન્સરીની ભાષામાં એ રૂંધાયેલી કશાય હોય વાત સમજાઈ ગઈ છે બહુ સરળ ભાષામાં તમને એવી રીતે સમજવાનો ટ્રાય કરું કે તમે મને કંઈક ખોટું કહો અને હું મનમાં એમ વિચાર કરું કે આ જો હું અહીંયા તો પંડિત બનીને આવ્યો છું અને હું એની જેમ ગુસ્સો કરવા લાગીશ તો બધા શું કહેશે આમ તો બહુ અપૂર્વ અવસરનો ઉપદેશ આપતા હતા હે જો એક વસ્તુમાં ફેલ થઈ ગયા ને એટલે અંદરમાં તો ઉકળાઈ રહ્યો છું એકદમ બરાબર નો હે અને બહારમાં ના ભાઈ આવું નથી ના ભાઈ આવું નથી ના ભાઈ આવી આમ મીઠી મીઠી વાતો કરો તો આ મારો મંદતા કહેવાય કે તીવ્રતા કહેવાય બોલે માયાની તીવ્રતા કહેવાય લોભની તીવ્રતા કહેવાય સમજ્યા મંદતા કોને કહેવાય કે તત્વ વિચાર કરીને દરેક વસ્તુને હેગને ઉપાધેયની કેટેગરીમાં નાખી દો અને હેગને ઉપાધેયની કેટેગરીમાં નાખો તો જે મને કંઈ કહી રહ્યો છે એકચ્યુઅલમાં એ વ્યક્તિ કયો છે જ્ઞેય છે એની ભાષા વર્ગણા કઈ છે જ્ઞેય છે એના શબ્દ જે માન જાણવામાં આવ્યા એ પણ જ્ઞેય છે અને એને લક્ષીને જે રાગાદી થયો એ હે છે હાલો ખબર પડી કે નહીં પડી સામે વાળો તો જ્ઞે અને રાગાદી હે આપણે રાગાદી લાગે છે વાલા અને સામે વાળા લાગે છે હે આ ઊંધો નહીં થઈ ગયો તત્વ વિચાર ખબર પડી શું કહેવા માંગુ આપણે આપણી કશાય પ્રત્યે આપણો બહુ પ્રેમ હોય છે મારા મારો માન ભંગ થઈ ગયો તો બહુ કામની વસ્તુ હતી મોનાલિસાની પેઇન્ટિંગ હતી જો ભંગ થાય તો તને દુઃખ થાય થવા જેવું જ હોય ને થવા દો માન પ્રત્યે પ્રેમ કેમ એને માનો રાખ્યો નહીં હવે એને, એ અપેક્ષા પ્રત્યે પ્રેમ કેમ? બોલો, એ નથી આપણે કશાયો પ્રત્યેનો તીવ્ર કોર્નર, સોફ્ટ કોર્નર, કે એક્ચ્યુઅલમાં ઘણી વખત એમ લાગે ઓહો ભોગ વૃદ્ધિ જે છે આપણી, કશાયોની વૃત્તિ, ભોગોની વૃત્તિ, એ અંતરમાં કોની જેમ છે? શૂલની જેમ છે કે શરીરની ચમડીની જેમ છે? કાંટા હોય ને, કાંટા કાઢવાની વાત કરીએ, એક્ચ્યુઅલમાં આ બધું આપણા અંદર સ્વભાવ તો નથી, પણ અંદરમાં આવી ગયો છે. તો હવે છે જેમ કે પગમાં કાંટા હોય ને, કાંટો આવી જાય, હવે આવે તો શું કરો છો? રાખો છો કે કાઢો છો? કાઢી નાખી. તો અંદરમાં ભોગ વૃત્તિ કશા, આત્માના અંદરમાં પ્રભુતા ઉત્પન્ન સિવાય બીજું કોઈ ફંક્શન જ નથી. સ્વભાવથી, સ્વભાવથી જો આત્મામાં ઉત્પન્ન થાય તો માત્ર ને માત્ર પ્રભુતાને આનંદ જ થાય છે, જ્ઞાન જ થાય છે. એ બધા કશાયોના ભાવ, રાગાદીના ભાવ, એ બધા ભાવો તો પરના નિમિત્તથી થાય, એટલે આત્માના અંદર કાંટાની જેમ છે. પણ એને કાઢવાની આપણે વાત કરીએ ને તો કાંટા કાઢે એ તો ઉપકારી, અને ભોગ વૃત્તિ કાઢવાની વાત કરે તો એમ લાગે એમ ચમડી કાઢતા હોય, ચમડી ઉકળી. એટલે બોલો, સમજ્યા કે નહીં સમજ્યા? એટલે તત્વ નિર્ણયથી કરો. જગતમાં માન ભંગ થાય, કપટ એ કઈ આપણે અંદરમાં જે માયાચારી થતી હોય, લોભની વૃત્તિ થતી હોય, ભોગની અપેક્ષા બંધાયેલી હોય, બધું થાય. એવું તો છે નહીં કે આપણે બધા શું કહેવાય ઉચ્ચ દશામાં મુનિ દશા આદિને પામી ગયા, એવું થાય. પણ જો યોગ્યતાને લીધે, પુણ્ય પાપના ઉદયને લીધે જો એ પૂરી ના થાય તો એમ સમજવાનું ભલો થયો ભાંગ્યો જંજાય. સારું છે, આ કશાય તૂટે એ જ સારા છે, માન તૂટે એ જ સારા છે. હા હા હા, એ અંદરમાં બુદ્ધિ આવે તો આ તત્વ નિર્ણય કરનાર. હવે એ જ અહીંયાથી આપણે હેગે ઉપાધિ લગાવવાનું. હું તમને શું કહેતો હતો, કોઈ ક્રોધ કરે તો ક્રોધ કરનારો વ્યક્તિ કયો તત્વ? અજીવ. અજીવ એટલે જ્ઞે. ભાષા વર્ગના કયો તત્વ? અજીવ. અજીવ એટલે જ્ઞે. મેં એને જાણ્યો અને એને જાણીને જે મને રાગદેશ થયા એ કયા તત્વ? આશ્રવ. આશ્રવ એટલે હે. તો હે વ્યક્તિ નથી, પોતાના ભાવ છે. અને આપણે કોણ બહાર લાગે? એ જગતનો વ્યક્તિ ખરાબ લાગે એમ, ઊંધો. એટલે આપણા અંદરમાં ઉદાસ. અને જો આજ પદનું અર્થ કરવા ગુરુદેવ પાસે ગયો તો ગુરુદેવ ઉદાસીનતાનો શબ્દ જ જુદો, અર્થ જ જુદો કાઢ્યો. એવું ક્યાંક ના મળે એવો. જગતમાં ઉદાસીન કોને કહેવાય? મોઢો બગાડીને બેસી જાય, જો ના પરભવનો કામ નો હોય, ના આભવના કામ નો હોય, માત્ર ને માત્ર નકારાત્મકતા નેગેટિવિટી નો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો હોય, એને કહેવાય ઉદાસીન. આમ કહેવાય ને, મરેલો મોઢો ક્યારે કોઈ વસ્તુમાં સાચી વાત જ ના કરે, પૂરી ઉર્જા એ બીજાના વાંક કાઢવામાં કાઢી નાખે, અને લકીલી એમાં સક્સેસ થઈ જાય છે. આ છે કે નહીં નકારાત્મક લોકોનો લક્ષણ? એને હારો ના દેખાય, સારો. એ આખી પૂરી એનર્જી શેમાં લગાડે? એના વાંક કાઢવામાં, અને પછી એમાં સક્સેસ થઈ જાય. એ કંઈક નો કંઈક તો શોધી લે ને એ. હા એ ઉદાસીનતા નથી. ગુરુદેવશ્રી ઉદાસીનતાનો બહુ સુંદર અર્થ કરે છે, હું તમને એમના શબ્દોમાં કહું. ઉત એટલે પ્રયત્ન પડે, આસીન એટલે સ્થાપિત કરવું. ફરીથી, ઉત એટલે પ્રયત્ન પડે, આસીન એટલે સ્થાપિત કરવું. પ્રયત્નપૂર્વક આત્માને સાંસારિક ભાવોથી ઉચ્ચ આસીન કરવું, એનો નામ ઉત આસીન એટલે ઉદાસીન. ખ્યાલમાં આવે છે કે નહીં? આ ક્યાં કરવાનું? ઉચ્ચ ભાવોમાં સ્થાપિત કરવાનું, આસીન. બોલો, વિચાર કરો. આ પહેલો જેને આપણે જગતમાં ઉદાસીન કહીએ, આ તો ભયંકર નકારાત્મકતામાં ભરેલો છે. એને મળ્યો નથી માટે ઉદાસીન છે, અને એને મેળવવું નથી માટે ઉદાસીન. કેટલું મોટો ફેર કહેવાય? એકને એકને ગમતું થયો નથી માટે રેસાઈને કો ભવનમાં બેસી ગયો, અને એકના માટે કઈ ગમતું અનગમતું છે જ નહીં. આ સમજ્યા કે નહીં સમજ્યા? અને આ કોઈ બલજબરીથી નથી કરતો, સહેજ તત્વ નિર્ણયથી કરે છે ઉદાસીનતા. અને પછી કોના પ્રત્યેની ઉદાસીનતા? સર્વ ભાવથી ઔદાસીન વ્રતિ કરી. ઓહો હો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાઈ, હજી વિચાર કરો. એક દિવસ હું બેસીને વિચાર કરતો હતો, મને આમ ચિંતનમાં આવ્યો તો મારા આંખોમાંથી આંસુ આવી ગયા. એક વાત વિચારીને, વાત કેવી ચાલતી હતી, હમણાં વેકેશનનો પ્લાન થતો હતો ને, તો ફેમિલીમાં વાત કરતા હતા કે ક્યાં જઈએ ક્યાં જઈએ ક્યાં જઈએ. તો મારા મનમાં એક સ્ટ્રક્ચર બન્યો, આપણે છીએ મનુષ્ય બરાબર, જીવ, અને જીવની નીચલી દશા કઈ છે? પાંચ સ્થાવરની. અને આ જીવની સર્વોચ્ચ દશા કઈ છે? પંચ પરમેશની. આપણે વચ્ચે છીએ ને, આ જીવનો વિકાસ થયો, અને વિકાસ થઈને આપણે ક્યાં આવી ગયા? મનુષ્ય દશામાં. આપણી આદર્શ કોણ છે? પંચ પરમેશની બરાબર. અને એના સૌથી નીચે પાયદાનમાં કોણ છે વિકાસની દશામાં? પાંચ સ્થાવર. હવે આપણે જયારે જયારે ફરવા જઈએ કોઈ જગ્યા જેના પ્રત્યે આપણે અત્યંત આકર્ષિત થઈએ છીએ, એ બધી કઈ દશા છે? આહા, વિચાર કરો. દરિયા કાંઠે જાઓ, જલકાય. પૃથ્વી પહાડ જોવા જાઓ, ડુંગર જાઓ, પૃથ્વી કાય. વન જંગલ ફોરેસ્ટ સફારી કરવા જાઓ, વનસ્પતિ કાય. હવા ખાવા જાઓ, હિલ સ્ટેશન, વાયુ કાય. આ બધા પિક્ચર, એ બધું શું દેખાઈ રહ્યો છે? એક ઇન્દ્રિય તેજ કાય, અગ્નિ કાય જીવો છે. હવે વિચાર કરો, આપણે વચ્ચે છીએ, પરમેશી બનવું છે, અને પાંચ સ્થાવર પ્રત્યે આકર્ષાઈ રહ્યા છીએ, તો આપણી પૂજન કરવાથી આપણી દશા બદલશે કે આપણી દ્રષ્ટિ ફેરવાથી આપણી દશા બદલશે? વિચાર કરો. અને હજી એમાં વિચાર કરતા જાઓ, શ્રીમદ જ ફરમાવે ઘણી જગ્યા. ઓહો, સારી જગત કો આખી પૃથ્વીને સ્વર્ણનો બનાવી દો, મને રાગ નહીં થાય. કેમ ભાઈ, કેમ? આપણે તો સોનાના ભાવ વધઘટ થાય તો ઊંચા નીચે થઈએ, અને એમને આખી પૃથ્વીને સ્વર્ણની કરી દો તો મને રાગ ના થાય. કેમ આવું, આવું બલ ક્યાંથી આવ્યું? હે, હા હા, એ જોઈ રહ્યા છે કે ભાઈ. અને ખરેખર સોના ચાંદીની કિંમત આ તો માર્કેટ વેલ્યુ છે, વાસ્તવિક વેલ્યુ નથી. આ તો આપણે નથી મળતો કે ઓછો છે કે બજારમાં એની કિંમત વધારે છે માટે આપણે ગમે છે, પણ એની કઈ કિંમત નથી. એ કોઈ દાર્શનિકે કીધું છે કે જો હીરા આભૂષણના કામમાં ના આવે તો એના કરતા નકામી વસ્તુ કોઈ નથી. અને તમે 100% આ વાતને એગ્રી કરશો. જો એને જે વસ્તુ એને થોડું એક હાઈપોત, જેમ કહેવાય ને આમ ફ્યુઝન, આમ સાઈફાઈ પિક્ચર બને ને એવી રીતે તમે વિચાર કરો કે એક દીપ આમ છે, પણ એક વાર હું વાંચતો હતો કે એક એવો દીપ શોધાયો છે જે આખો હીરાથી બનેલો છે. હવે મેં થોડી કલ્પના ઉમેરી એમાં, એ દીપના માણસો અને આપણા પૃથ્વી લોકના માણસો બંને મળે, અને પૃથ્વી લોકના માણસો સોના ચાંદી હીરાથી પ્રભાવિત, અને એ પહેલા દીપના લોકને, પહેલા પ્લાનેટના લોકને કહે, તમે તો બહુ નસીબ વાળા, કેમ તમે તો હીરાના લોકમાં રહો છો, તો પહેલો કે હવે જવા દો ને, કેમ હેરાન કરો છો? એવી નકામી જગ્યા છીએ કે જ્યાં માટી પણ તમારે ત્યાંથી મંગાવવું પડે, ઘઉં પણ તમારા ત્યાંથી મંગાવવું પડે, પાણી પણ તમારા ત્યાંથી મંગાવવું પડે. આ હીરાનો અમે કરીએ શું? અને આ આ વસ્તુ લોજિકલી વિચાર કરજો. ઓબ્જેક્ટિવલી જે સોના ચાંદીને આપણે બહુ જ વેટેજ આપી રહ્યા છીએ, ઓબ્જેક્ટિવ વેલ્યુ કેટલી એની? બોલો. ઓબ્જેક્ટિવ હોય તો પહેલો રત્ન લોક નો નિવાસી, ડાયમંડ પ્લાનેટ નો નિવાસી સૌથી સુખી થવું જોઈએ. પણ એને એક ક્ષણ માટે તમે વિચાર કરો, એવી જગ્યા તમે પહોંચી જાઓ જ્યાં ચારે બાજુ હીરા 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 હીરા, સોના ચાંદી હીરા ચાંદી. એક તો કહાની પણ આવે છે ને, મિડાસ, મિડાસ રાજાની કહાની આવે ને, છેલ્લે દુખી થયો કે સુખી થયો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એના પ્રત્યેનું આકર્ષણ. બોલે પંડિતજી, આ તો 3 લાખની ચાંદી નહોતી ને 2.5 લાખનો સોનો નહોતો, એ સમયની વાત છે. અત્યારે તો કામનો છે ને કે 3 હોય ચાહે કોળીનો ના હોય ચાહે ગમે તેટલાનું હોય, આ તો બધું ઓબ્જેક્ટિવ, એનું તો કઈ છે નહીં. અરે હવે શું કહીએ, આ સમયસાર છે ને, સમયસાર ભાઈ, એમાં જયસેન આચાર્યની ટીકા છે અને જયસેન આચાર્યની ટીકાની ગાથા છે, ત્યાં સ્વર્ણ બનાવવાની વિધિ બતાવેલ છે. આ છે, તમે જો એમાં બધું લખ્યું છે. કદાચ સાયન્સ આવી વિધિ શોધી લે અને શોધીને ઘરે ઘરે સોના બનાવવાની શું ફેક્ટરી લાગી જાય તો સોનાની શું વેલ્યુ રહેશે? એની અનુપલબ્ધતામાં એની કિંમત છે. અને પહેલા નંબર, જો તમે કદાચ સરપ્રાઈઝ થતા હો તો તમને જણાવી દઉં કે ભાઈ ભારતમાં આ વિદ્યા પહેલાથી હતી જ. હું લાઇબ્રેરીમાં કામ કરું, ઘણી બુક્સ આવે, રસશાસ્ત્રની બુક આવે છે, એમાં નિમિષભાઈ લિટરલી પારદને કઈ રીતે કયા તાપમાં કરવામાં આવે તો એ સોના રૂપે કન્વર્ટ, આખો વર્ણન છે. પછી મેં જયસેન આચાર્યની ટીકા જોઈ, એમાં પણ છે. પણ ત્યાં એથિકલી એટલો બધું ક્લિયર કર્યો છે કે નીચ ધાતુથી ઉચ્ચ ધાતુ માત્ર આયુર્વેદના પ્રયોજન અર્થે બનાવાય છે, લૌકિક લાભ કે વ્યાપાર માટે નહીં. આ એથિકલ વેલ્યુ હતી. મને વાત બીજી કેવી છે, ખ્યાલમાં આવે ને? મને એ બતાવવું છે કે આપણું આકર્ષણ મૂર્છા છે અને જ્ઞાનીની ઉદાસીનતા સ્વભાવ છે, આ બલજબરી નથી. શ્રીમદ જયારે છાતી ઠોકીને એમ કહે છે કે આખા જગતને સોનાનો કરી દો તો મને રાગ નહીં થાય, એમાં એમનું જોર આત્માના બલનો છે. અને આપણે જો સહેજ વસ્તુ મળે અને પરિણામ બગડી જાય, ના મળે તો પરિણામ બગડી જાય, એના પ્રત્યેનું આકર્ષણ વાસ્તવિક નથી, મૂર્છા છે. અને એ મૂર્છાને મૂળથી કાઢવાનો કામ તત્વ નિર્ણય કરે છે. ઓહો હો હો, મોટો મેલ હોય છેલ્લે શું છે? આ જેમ આ શરીર આત્માના રહેવાનું સ્થાન છે, એમ આ શરીરના રહેવાનું સ્થાન પેલો છે. આ શરીરના પરમાણુ મશાનની રાખની પૂર્વ પર્યાય છે, રત્નોના આભૂષણો પૃથ્વી કાયક શરીરના હાડ પંજર છે. આ વાત સાંભળનારાને ક્યાં એના પ્રત્યે આકર્ષણ થાય? ખ્યાલમાં આવે છે કે નહીં? તો ઉદાસીનતા વિભાવ નથી. લગાતાર સનાતન સુખ લેવું હોય તો જગતથી ઉદાસીન થઈ જાઓ. એક એક વ્યક્તિ પાસે ગયો, મને સંસારમાં દુખી નહીં થવું, શું કરું? બોલે, સંસારથી સુખી થવાનો છોડી દે. શું કીધું? સંસારમાં દુખી ના થવું હોય તો શું કરે? સંસારથી સુખી પણ રહેશે તો બંને રહેશે અને જશે તો બંને જશે. એટલે અહીં શ્રીમદ ફરમાવે છે, સમ્યક્ત સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે, એ સર્વ ભાવોમાં ઔદાસીને વૃત્તિ ધારણ કરીને બીજો લક્ષણ જે સમ્યક્ત સન્મુખનો ટોડરમલજી સાહેબ ફરમાવે છે, એ જે કરે છે એને એનો આનંદ ઘણો છે. બીજી વાત કરી, એક તો પહેલા નંબર શું કીધું, સમ્યક સન્મુખતાના બે વસ્તુ કીધી. એક તો તત્વ નિર્ણય પૂર્વક મંદ કશાયને પામે, ફરીથી શું કીધું? તત્વ નિર્ણય પૂર્વક, તત્વ વિચાર પૂર્વક, નહીં મળ્યો માટે સંતોષી, મળી ગયો તો આવી વ્યવસ્થા ના ચાલે. મોક્ષમાં પ્રકાશક મેં ટોડરમલજી કહે છે, ગયા કે રાજાદિક કે ડરશે अगर कोई परिस्त्री सेवन ना करे तो उसे ब्रह्मचारी नहीं कहते। त्या टकोर करे कि आ तत्व निर्णय ना बल थी कि आ स्त्री छे, आ शू कह स्पर्शन इंद्री नो विषय छे, आ कपड़ा छे स्पर्शन इंद्री नो विषय छे, आ घर मकान दुकान बेहो आदि छे ये पंचेंद्रीय विषय छे का तो एना साधन छे, ए मारा माटे उपकारी नथी परमार्थे मारा माटे अहितकारी छे एम जानीने एमने खोटो गणतो नथी, बस उदासीन थई जाय छे। केवी रीते? जेवी रीते आपणे नाना छोकराना रमकड़ाथी उदासीन थई गया। हजी ए वस्तुने आम पकड़ो गंभीरता साथे, गमे तेरी भूख लागेली होय, त्रण दिवस ना तमे भूख्या हो, घास जोईने तमे एना प्रत्ये आकर्षण थसे, अने रिवर्स गाय ने तमे भरपेट जमाड्यो होय तो एने घास नो पेलो चारा दिखाशो तो शू करशे? भागशे। केम? केम की आपणे मनुष्यनी अपेक्षा घास प्रत्ये उदासीन छीए, अने पहली त्रेंचनी अपेक्षा है घास प्रत्ये आकर्षित। हा हा, ख्याल में आवे छे कि नहीं? एटले प्रभु आम जानीने स्वस्थ थई गयो, कोई प्रत्ये द्वेष भाव नहीं, कोई प्रत्ये राग भाव नहीं, कशु नथी, बस आ द्वेष नथी राग नथी तो द्वेष नथी, ए तो राग द्वेष थी ऊपर, जेम गुरुदेव फरमावे ना राग द्वेष छे अधोभाव, अने राग द्वेष थी उच्च भाव जे छे ऊपर आसीन जेने कर्यो छे एनो नाम छे उदासीनता। आ हा, ख्याल में आवी गयो कि नहीं? आवी एक बार पछी आऊ करीने ए जे करे उस जगत थी उदासीन थई गयो, उदासीन थई गयो, हवे शू करशे? स्वाध्याय करशे, पूजन करशे, पाठ पण करशे, कई पण करशे, सारा कार्यमां पैसा वापरशे, आत्मकल्याण ना मार्गे ला, हवे ए केवा केवी रीते करशे? जगत थी उदासीन छे अने आत्म कल्याण ना कार्यों मा एने घणो आनंद थाय छे। बीजो सम्यक सन्मुख नो लक्षण केवो? जे करे छे एने एनो आनंद बहु छे। बराबर समझा कि नहीं समझा? तो क्लियर थयो ना कि सर्व भाव थी औदासीन वृत्ति करी, वृत्ति थई गई एनी उदासीन, हवे शू बाकी रह्यो आपणी पासे? मात्र, अबे एमा शू कहे छे? एमा केवी सुंदर कंडीशन आवी, मात्र देह ते संयम हेतु जो। हा हा, संयम ना हेतु छे। हा हा, एना मूड में जा, सम्यक दृष्टि ईमानदार होय छे, एने खबर छे, ज्ञानी जीव नैतिक होय छे, एने खबर छे कि आ मनुष्य पर्याय मने पाप करवाना फल में मड़ी नथी। बोलो मड़ी छे? आजे आपने ये वस्तु नो विचार करो कि जे जेना थी मड़ी होए एने ए मार्ग में लगाड़वानू आ मोटो काम नथी, सामान्य कार्य छे। फरीथी शू कहूं छू? आ तमने मने आपी अने हूँ तमने एने पाछो आपी दू, एमा मारी मोटाई छे कि माणसाई छे? बोलो विचार करजो, हूँ शू कहवा मांगू छू? तो हवे आने आवी रीते लगाड़ो, कोण छे अहींया जे एवुं माने छे कि आपणे आटला सरस संयोग, करोड़ो करोड़ो अबजो अबजो लोकोने जे ना मळ्या होय एवा सरस नर भेवो नर भव जैन कूड वीतरागी देवशास गुरु नो समागम अने एमां पण गुरुदेव जेवी भव तापनी वाणी नो समागम आपने मळ्यो, आ शू पाप नो फल हसे कि सारा कार्य नो फल हसे? बोलो भाई शू केवू छे? तो जे जेना थी मळ्यो छे एने एमां लगाड़वू आ मोटाई नो काम नथी, माणसाई नो काम छे। जगत नी भूल शू होय छे? थोड़ूक शरीर थी सारो करे ने हूँ मोटो, हवे मने पूजो। अरे ए में कई मोटाई नथी, ए तो सिंपल छे कि सारा कार्य में अमने आ बधु मळ्यो छे अने सारा कार्य में लगाड़वानू आ अमारू फर्ज छे। एमा ना भावी आकांक्षा छे, ना वर्तमान नो दुरुपयोग छे, જે બીજ થી જે ફળ થયો એ વસ્તુ એમાં લાગવી જોઈએ. હવે જે બહારનું વ્રત કરે એની મૂળ ભૂલ શું હોય કે જે સામાન્ય વ્યવહાર હતો એને અસાધારણ રૂપે કન્વર્ટ કરી દે છે. દેટ મીન્સ શરીરથી થોડું ઘણું આપણે સારું કરવા ગયા તો તરત જ શું કહે કે હું મોટો અને જગત નાનો, મને વિશેષ સ્થાન આપો. આ તત્વથી વિરુદ્ધ જતા રહે. લયો સ્વરૂપના વૃત્તિનો ગયો વ્રત અભિમાન, લહે નહીં પરમાર્થને લેવા લૌકિક, ગહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. ખ્યાલમાં આવે છે? ભાવથી ગાઓ ને. બોલો, ચલો આ જે આત્મસિદ્ધિ ની મૂળ લે છે એમાં ગયો. લયું સ્વરૂપ ના વ્રતું વ્રત અભિમાન, ગહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. આ એટલે માણસ નહી રહ્યો. અહીંયા શું કહે છે? આ જ્ઞાની વિચાર કરી રહ્યો છે. એનો વિચાર એબનોર્મલ નથી, ફ્લેવર્ડ નથી, એસેન્સ વાળો નથી, નેચરલ છે. કોઈને દેખાડવા માટે નથી. એની ઉદાસીનતા નેચરલ છે, એનો સંયમ પણ નેચરલ છે. આ એવો છે જેમ કે તાપમાં કેરીમાં સહેજ મીઠાશ આવી જાય મહિના મહિનામાં, એમ તત્વ વિચારથી ઉદાસીનતા આવે. પછી એ સહ્ય શરીરને જોવે અને શરીરને જોતા વિચાર કરે કે ઓહો હો હો હો, કેટલા કેટલા ભવોનો પુણ્ય ભેગો થયો ત્યારે મને આ મનુષ્ય પર્યાયના આટલા સારા સમાગમ મળ્યા. હવે એને હું ગટરમાં કેવી રીતે નાખી દઉં? અરે જ્ઞાનાળવકાર શુભચંદ્ર આચાર્ય એક જગ્યા શું વાત લખે છે ભાઈ, આ આનંદ ગદગદ થઈ જાય. એ એમ કહે છે, જે મોઢું સંસારની વાત કરે છે સુંદર હોવા છતાં અમે જગતની ગટરની જેમ લાગે છે. શું કીધું? જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય? જે મુખમાંથી સંસારની વાત આવે ને, એ શું કે ભલે સુંદર હોય પણ વાત કોની ચાલે? સંસાર. તો એ નગર પુરવાર્તો કે નગરનું જે કહેવાય ને ગટરનું પેલા મેન હોલ જે આની જેમ લાગે છે. વિચાર કરો આ આચાર્યોની દ્રષ્ટિ કેવી છે. હા, શરીર મળ્યો છે, વાણી મળી છે, અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન મળ્યો છે. ભલા માણસ વિચારો તો કોને કોને મળે છે? આ એક ઇન્દ્રિયને મળી છે વાણી, પશુઓને મળી છે, આપણે મળી છે અક્ષરાત્મક શ્રુત જ્ઞાન. શ્રુતની ઉપશમ થયો છે. હવે એ શ્રુત એક એક અક્ષર દ્વાદશ અંગનો અંગ છે. હવે એમાંથી આપણે શું શું બોલીએ છીએ? આ શરીર આ કોઈ પાપના ફલથી નથી મળ્યો, અને પાપના ફલથી મળ્યો નથી માટે પાપમાં લગાડવાનું એ આપણી પાસે એથિકલ રાઇટ નથી. આ જગતમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. મિત્રો આ વાત સાંભળો, જે નેતા જે મેનિફેસ્ટો ઉપર ચૂંટાય અને એ કામ ના કરાય તો ભ્રષ્ટાચાર કહેવાય કે ના કહેવાય? તો આપણે કયા મેનિફેસ્ટો ઉપર મનુષ્ય પર્યાયને પામ્યા છે? આવી ભાવના જો પૂર્વમાં કરી હોત કે આમ હરીશું ફરીશું દુનિયા જોઈશું, હે આમ જઈશું તેમ જઈશું, તો આપણે મનુષ્ય પર્યાય મળત? આ હૃદય ઉપર હાથ રાખીને વિચાર કરજો મારી વાત. ઉદાસીનતા સહેજ કેમ હોય છે? જો આપણા અંદરમાં એવું વિચારો કે ઓહો હો 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 હો, અમે તો મનુષ્ય પર્યાયને પામીને આમ કરીશું તેમ કરીશું, તો આનાથી એવો ફળ મળે કે પાછું મનુષ્ય પર્યાય મળે જ નહીં. અને આ જે મળી છે એ સારા ભાવથી મળી છે, તો એમાં એ એ એ ભાવથી મળી છે એથિકલ રાઇટ શું છે આપણે એના એને એમાં જ લગાડો. બાકી જે કરો છે પાપ છે, એનો ફળ ભોગવવું પડશે એમ કહેવાય. હા હા, શું કહે સમજ્યા ને? માત્ર દેહ છે. હા હા, અમને આ દેહ મળી છે, બીજું કઈ છે નહીં. અને આ શરીર મળ્યો છે, હવે એને અમે કેવી રીતે લગાડીએ? ભાઈ સંયમથી લગાડો. भाव वधे नहीं, भाव घटे, भोग वृत्ति वधे नहीं, भोग वृत्ति घटे, संग वधे नहीं, असंगता मणे। आमा ए लगाड़ता जाइए, केवी रीते करशो? बहुत सरल, कठिन नथी। बॉडी ने जो आपने डिवाइड करिए तो मेजरली त्रण टूल छे, मन वचन काय। हवे एने केवानू कि हे मन अब ध्यान नहीं करजे, धर्म ध्यान करजे। वचन ने कहे जो हे वचन अब शब्द नहीं कहता, जिन वचन कह जे। काया ने कहे जो हे काया भोगों में प्रवृत्ति नहीं करती, भोगों की विरक्तता नो अभ्यास करजे। बात पूरी के? बोलो, सरल छे कि कठिन? आ हा, साचू कहू ना भाई, जो जो तत् पोतानी जात ने जो आत्मा समझे, अने एवी आत्मा जे नित्य छे, श्रीमंदी माता छ पद में आवे ना, आत्मा छे ने नित्य छे, तो पहला आत्मा ने समझे, पछी नित्य समझे, अने नित्य समझता जेने खबर पड़ी जसे कि आ जीव क्यांक थी आव्यो छे अने क्यांक जवानो छे, है ना? तो आटली बधी जीवराशि माथी अमे आजे पुण्य ना शिखर ऊपर बेसा छे, एना पाया मा पाप ना पोटला तो ना ज होय। बराबर? अने हवे जो पाप नो पोटला नो वजन माता ऊपर राखीशू तो पछी जीवी करशो एना फल ए प्रमाणे मळशे, तो सहज ज अंदर मा शू थावी आवी जाय, उदासीनता आवी जाय, ना शरीर नो उपयोग सारू थई जाय। सहज छे त्याग, कोई बल जा, आ आ कोई सम्यक्ती नी बात न चालती। आ सम्यक तो सन्मुख मिथ्या दृष्टि नी भावना केवी होए, प्रायोरिटी केवी होए, बाय चांस तमे केवा छो अमने एना थी कोई निस्बत नथी, बाय चॉइस तमे केवा छो अमारो संबंध अही छे। चांस तो ठीक छे, कोई मनुष्य थई गयो, कोई त्रेंच थई गयो, है कोई देव छे, कोई काई छे, कोई काई छे, बाय चांस आपने केवा छी एना थी निस्बत नथी, बाय चॉइस। तत्व निर्णय शू छे? चॉइस छे। टोटरमल जी मोक्ष मार्ग प्रकाशक मां पुरुषार्थी मोक्ष प्राप्ति नो प्रकरण लखे छे, त्यारे चार कारणों ने उड़ाड़ी दे छे। उड़ाड़ी दे एटले ए तो होय, छेले कोने स्थापित करे? पुरुषार्थ। अने पुरुषार्थ नी आखी व्याख्या करवा जाओ तो एक ज वात कहे छे, निर्णय करे छे, निर्णय करे छे। निर्णय एटले शू? चॉइस। हा हा, तो ज्ञानी नी चॉइस छे कि आ जे मने मळ्युं छे मन वचन काय, अरे मन वचन काय केम, एक एक संयोग नथी लागतो कि जीवन नी सामग्रीओ मां जीव भूलाई जाय? घरे जोजो, आजूबाजू जोजो, जीवन निर्वाह माटे नी केटली वस्तु अने जीव माटे कई? बोलो। अने जे जीवन माटे छे ए जीव माटे उपयोगी छे कि नहीं? इष्टोपदेश मां पूज्यपाद स्वामी फरमावे छे बहुत सीधी बात कि जीव जीव का हित चाहता है, पुद्गल पुद्गल का हित चाहता है, इसमें बड़ी बात क्या है? जो जिसका है उसका हित चाहता है। खबर पड़ी? मूल गाथा छे, जीव जीव का हित चाहता है, पुद्गल पुद्गल का हित चाहता है, इसमें बड़ी बात क्या है? जो जिसका है उसका हित चाहेगा। आप पुद्गल तमारा शरीर ना लक्ष्य थी छे, इले एना हित मा जीव नो अहित छे, अने जीव मा आजे तमारू आत्मा छे, ए माथी तमारो पेलो शरीर ने कई कदाच गमतु होय के ना गमतु होय बीजी नंबर नी वात छे। इसलिए सहज संयम छे। और एक और त्या, यत देहस्य उपकारम तत आत्मनः अपकारकम, यत आत्मनः उपकारकम तत देहस्य अपकारकम। कि जे आत्मा माटे उपकारी छे शरीर माटे अपकारी छे, ने शरीर माटे उपकारी छे आत्मा माटे अपकारी छे। एज कृपाळु देवनी सामे एमनी काया ने जोईने कोई एम कहे साहेब तमारी काया एवी केम थई गई, तो शू उत्तर आपे? एक पाणी हतो, बे बगीचा हता, आखो पाणी आत्मा ना बगीचा मां रेडी दीधु तो शरीर नो बगीचो सुकाई गयो। આ તો વ્યવહારની ભાષા છે, પણ વાસ્તવિક સ્થિતિ એવી જ છે ને, આવું કઈ એવું છે નહીં. ગુરુદેવ આપણા એવા હતા, 90 વર્ષની અપૂર્ણ આયુ, આવી રીતે કપાળદેવની આયુનો સંયોગ ઓછો હતો, બંને આત્મરસિક, પણ બંનેની શું, એ 30-32 વર્ષ જીવે કે 90 વર્ષ જીવે, એ 30 વર્ષ વાળા પણ આ શરીરને ગણકારતા નહોતા, 90 વર્ષ વાળા એ શરીરને ગણકારતા નથી, એ યૌવનમાં અને એ ગળપનમાં. ભલે કોનો યૌવન ને કોનો ગળપન, આત્મા ના તો યુવા થયો ના વૃદ્ધ થયો, યૌવન હોય તો સંયમમાં લગાડવાનું, ઘરડા થઈ ગયા જગત માટે તો એ ક્યાં લગાડવાનું, સંયમ. દેહ માત્ર છે એ પણ સંયમ હે તું જો. હવે ત્રીજી લાઈન શું કહે છે, બહુ સુંદર. હા હા, હવે આ ખોપડી જે આપણી ચાલે છે ને એના ઉપર પ્રહાર કરે, અન્ય કારણે અન્ય કશું કલ્પે. ઓહો, આપણી એક બહુ મોટી ખામી કઈ છે ખબર છે, જગતમાં કઈ પણ થાય ને આપણે બીવા લાગે. બહુ સિમ્પલ, કોઈને કેન્સર આવી ગયો, કોઈને રોગ આવી ગયો, આપણે અંદરમાં ધ્રુજાટી ચડે, મને થઈ ગયો તો, મને થઈ ગયો તો. કોઈના છોકરાઓ એના પાપાને ઘરથી બહાર કાઢી મૂકે, કદાચ એના મનમાં શું થાય, મારા છોકરા આવા નીકળ્યા તો. અરે ભાઈ, આવું બુદ્ધિ ઉલટી કેમ ચલાવો છો? એમ વિચાર કરવાનું કે આપણે એવો પાપનો ઉદય આવવાનો જ નથી, અને આવે તો તત્વજ્ઞાનનો બલ છે ને એના બલથી સમાધાન કરીશું. સાધનાના બલથી સમાધાન કરવું છે કે સાધનોના બલથી સમાધાન કરવું છે, નિર્ણય આપવો છે. બોલો, એમ વિચાર કરો. અમુક અમુક ઇન્સ્યોરન્સ પોલિસી આવે ને કે સાહેબ આમ તો 1% સંભાવના છે કે 0.1% સંભાવના છે કે કેન્સર થાય, તો 0.1% સંભાવના માટે ઇન્સ્યોરન્સ લઈ લે છે. કદાચ થઈ ગયો તો, જે કદાચ છે, જે થવાનું નથી, કદાચ થાય કે ના થાય એની ચિંતા કરે, જે 100% થવાનું છે એની ચિંતા કરતો. મરણ કદાચ થવાનું છે કે 100% થવાનું છે? રોગ કદાચ થાય અને ના પણ થાય. ના ના, કઈ વિચાર તો કરવું પડે ને, કઈ આવી ગયો. અચ્છા, જેમ આવી ગયો તો તમારા વિચારોથી અટકી જશે ના? તમારા વ્યવસ્થા કર્યો, તમે 5 લાખનો ઇન્સ્યોરન્સ લીધો હોય, 50 લાખનો લીધો હોય, બીમારી એવી આવે કે દિવસના લાખો વપરાઈ જાય, આપણે વર્ત કરતા હતા ને, તો શું કરશે તમારી આ પોલિસી? બોલો, વિચાર કરો. આપણે બહુ સેફટી સિક્યોરિટી, સેફટી સિક્યોરિટી. મને તો ઘણી બધી એમ લાગે મારા જેવા લોકો કરતા બે ઇન્સ્યોરન્સ વાળા તમને વધારે વૈરાગી કરાવે, એમની જોડે થોડી વાર બેઠો ને તમને સંસાર અસાર લાગવા લાગશે. હા ભાઈ, કઈ ઠેકાણો નથી, છોકરાઓ મારા નથી ને, શરીર મારો નથી ને, ગમે ત્યાં રોગ આવી જાય, આ બધું અહીંયા ચોટ કરે છે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. સીધી સીધી ભાઈ, થવાનું હશે તો થશે, એના વીકમાં હું આત્મા આનંદ ને ગુમાવી શકતો નથી, અને જો કદાચ પાપના ઉદયમાં થવાનું હશે તો કોઈ માઈનો લાલ એને ટાળવી શકતો નથી. આ તો રહી બહારની વ્યવસ્થા, પણ આત્મબલ કેવો જ્ઞાનીનો, કે પહાડ જેવો ઉદય આવશે તો પણ એ મારી સ્થિરતાથી મને ડગાવી શકશે નહીં. હવે ને મેરું ડગે, ગુરુદેવ કહેતા હતા ને, બહુ સુંદર વજન કહેતા હતા, કયો યાદ છે? કોઈનું ભજન કહેતા, મેરું ડગે પણ આપણું શ્રદ્ધા ના ડગે, એવું હે. હા, મેરું ડગે પણ મન ના ડગે. સાધનાનો બલ, સાધનોનો આપણે કેટલો બલ થયો, સાધનાનો બલ આવ્યો, એ આત્મા તું ત્યારે પણ રહેવા. વાદિરાજ મુનિ ની પણ આત્મા હતી ને, કે આત્મા નું હતા, કેવા મુનિ, અંચન જેવી ગાયા અને પાછી કોળમાં થઈ ગઈ, અને પોચે પોતે રિદ્ધિધારી, જે વિચાર કરે ને એમના શરીરથી સ્પર્શિત વાયુ બીજાને અથડાય તો એનો શરીર નિરોગી થઈ જાય, એવા મુનિરાજને એવો ભાવ નહીં આવ્યો कि हूँ मारा शरीर ना कोड़ नो निवारण करू। केम केम कि जो कोड़ आत्मानी स्थिरता में बाधक बनतो होत तो निवारण करत, कोड़ कोड़ नी जग्या छे ने स्वभाव स्वभाव नी जग्या छे, एम जानी ने स्वभाव में रहा। ना सारू आम एक आप कुछ भी कहो कथा में लखे थे ना पची अपना जीवन ना साहेब सारू ना लगे, जैन धर्म नी इज्जत नो सवाल छे, कोई कहेगी जैन मुनि कोड़ी होए, जैन मुनि कोड़ी सारू ना लगे, थोड़ा भले तमने राग नहीं पड़े अमारा खातिर करी लो ना। तो बादीराज मुनि ने शू उत्तर, भाई अमे तो कहीं करता है। हवे सभा में बात थी, पेलो जे श्रेष्ठी हतु एने राजाए कही दीधु शू कि ना ना जैन मुनि में कोड़ ना होए, तो राजा कहे कि ना अमे जोईशू, चलो हवे एने कही तो दीधु, हवे अंदर में बीक लागे एमने तो कोड़ छे ने मेरा सभा में ना पाड़ी दीधी, हवे बता जोशे तो शू कहेशे, बिचारो दुखी जैन धर्म में अपमान थसे आम थसे तेम से, भारे मन थी त्यां जाए अने त्यां जईने कंचन जेवी देवादिराज मुनिराज नी देखाय, आखा जगत में जय जयकार थई जाय। ओहो मुनिराज कोड़ी नथी होता, मुनिराज तो सुंदर होए सुंदर होए सुंदर होए, पेलो पगे पड़े मुनिराज ना कि स्वामी तमने जैन धर्म नी लाज राखी लीधी। अने मुनिराज के भाई अमे काई करियो नथी, ए तो बनवा काले बनी गयो, जो हूँ कोड़ मटाड़नारो हो तो जो हजी मारी आंगड़ी मा कोड़ छे, हूँ एने केम बाकी राखे। खबर छे ने बादीराज मुनिराज नी कहानी आवे छे, ए केवा केवा व्यक्तिओ छे, आम आम विचार करो, आत्मा एमनी पासे छे, शरीर पण एमनी पासे छे, आपनी पासे पण आत्मा छे शरीर छे, पण एमने हूँ आत्मा छु एनो बल छे, अने आपनी पासे हूँ आत्मा छु एनो बल नथी। आ ख्याल मां आवे छे के नहीं? आ एटले साधनो बाबतमां जेटलू विचार चाले छे, साधना बाबतमां एटलू विचार चाले तो कई चिंता ज नथी। एक ज निर्णय शीखवानो छे, कयो? गमे तेवो पापनो उदय आवे पण हूँ साधना तत्व ज्ञान ना बल थी, वेद ज्ञान ना बल थी आपना स्वरूप थी च्युत थईश नही, आवु निर्णय सम्यक नी पहला होय। प्रायोरिटी तो नक्की करे ने तो सम्यक थाय ने। एटला माटे अन्य कारणे अन्य कशु कल्पे नही, देह पण किंचित मूर्छा नव जोए जो। अहीं वात करे छे कि दे मूर्छा एटले आम नथी कि भाई खावा पीवाना भाव नहीं थता होय, पण ए भाव होय पण ए मारू छे, एम के गुरुदेव कहता कि राग थाय पण ए राग नो धणी थतो नथी, भूमिका अनुसार राग थाय तो थाय ज एनी ना नथी, पण एने एमा मूर्छा नथी, एमा एनो स्वामित्व नथी, बनवा काले बने छे अने हूँ एनु ज्ञाता छु एनी आले, एनो विशेष खुलासो काले निर्जरा अधिकार मा आपने विशेष सवारे आ पंक्ति नो केवो थाय छे एनो त्यारे करीशु। ओके हवे जो तीजा नंबर नो पद लईए, हा तीजा नंबर नो पद काढो, बहु सुंदर छे, एमा आवा देह पण किंचित मूर्छान मा बाबत मा गुरुदेव शांतिनाथ कुंतुनाथ अरेनाथ नो भगवान नो पहलो ले छे एग्जाम्पल कि भाई जो कई पण जातनी मूर्छा ना होय, आटलू बधु वैभव होय, एटलू सुंदर कामदेव नो पद होय, अने क्या जईने बेही जाय, शू लईने जाय? आप आपणे गमे त्यां जईए ने, शिखरजी पण जईए ने तो चार बेग भरीने जईए, त्यां ठंडी लागशे तो आवा कपड़ा, पगमां आमां कंकर तो आवु वस्तु, त्या नास्तो नहीं मळे तो खाकरा ना डब्बा। कितली बधी आपणी व्यवस्था होय, अने ए गया शांतिनाथ भगवान के नेमीनाथ भगवान गिरनार गया के आदिनाथ भगवान अष्टापद गया, कोण शू लईने शू जाय बोलो, विचार करीने जो। एटले मूर्छा नी वात अहींया करी छे, बराबर ने? त्यां कई मूर्छा एवी होती नथी। हवे जो सम्यक दर्शन ने બહુ જ માર્મિક રીતે ડિફાઈન કર્યો છે. કઈ રીતે કર્યો છે સમજીએ ત્રીજા નંબરની પર. હવે આપણે ત્રીજા પદમાં ચોથા ગુણિસ્થાનમાં આવી ગયા. પણ વાંચો, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે દેહ ભિન્ન. તેથી પ્રક્ષીણ ચારી વિલોકીએ વર્તે. ધ્યાન જો પૂર્વ અવસર એવો ક્યારે. સમ્યક દર્શન શું કરવાનું, કેવો છે સમ્યક દર્શન? દેશાદ ગુરુ નું શ્રદ્ધાન, સાત તત્વ નું શ્રદ્ધાન, કોનો શ્રદ્ધાન? એક પંક્તિમાં સરળ ભાષામાં કહી દીધું, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ, દેહ ભિન્ન કેવલ ચૈતન્ય નું જ્ઞાન. આ શું કીધું ડેફિનેશન? એક નિમિત્ત કારણ થી વાત કરી કે આવો બોધ આપણે કેમ પ્રગટ નથી, કેમ કે આત્માની એ જાતિની રૂચિ નથી, અને રૂચિ નથી માટે દર્શન મોહ નિમિત્ત કારણ બને, અને આત્માની રૂચિ થઈ તો એ દર્શન મોહ જતો રહ્યો, અને દર્શન મોહ જતો રહ્યો ત્યારે શું દેખાયો? શું દેખાયો? કે જે બે દ્રવ્યોને હું એક ગણીને ચાલતો હતો એ બે તો ત્રિકાળ ભિન્ન છે. બોલો ખ્યાલમાં આવે છે કે નહીં? હા સમજ્યા. જે બે દ્રવ્ય દર્શન કોને કહેવાય ખબર પડે છે ને? દર્શન એટલે જોવું. એક અંદરે કે ભાઈ અત્યાર સુધી આપણે બધા દર્શનહીન એટલે અંધાની જેમ છે. અંધાર પગનું લક્ષણ શું? તમે કોઈ સામે વસ્તુ પડી હોય અને તમે અથડાઈને ચાલો, સામે વાળો શું કહે છે? આંધળો છે કે દેખાતો નથી? આંધળો છે ને, દેખાતો નથી. હા જો એક એક સિમ્પલ ભાષામાં કહીએ તમે, ચલો એક વ્યક્તિ છે જન્માંધ, બરાબર. એક વ્યક્તિ છે જેને જેને રતોંધી થઈ ગઈ છે. રતોંધીને શું કહો છો? રાતે ના દેખાય, રતાંધળો, બરાબર. એક વ્યક્તિને પીળિયા થયો છે, એક વ્યક્તિને પીળિયા થયો છે. એક વ્યક્તિની દ્રષ્ટિ વક્ર છે, એક વ્યક્તિની નજર કમજોર છે, અને એક વ્યક્તિને બરાબર દેખાય છે. છ પ્રકારના લોકો છે તમારી સામે. કયા કયા? એક વ્યક્તિ કોણ છે? જન્માંધ. જન્માંધ કેવા છે? જન્માંધ તમે વિચાર કરો, કોઈ આંધળો વ્યક્તિ હોય એને તમે કહો કે જો તને ખબર છે બકા, શાકભાજી હરી હોય. તને ખબર છે બેટા, ગુલાબ ગુલાબી હોય. તને ખબર છે આ આમ હોય, આ તેમ હોય. એને વર્ણન કરો, શું ખબર પડવાની? હે, એને કોમલતા કઠોરતાનો ભાન પડે, લાલ પીલા કાળાનો ખબર ના પડે. એમ અમુક લોકો કેવા છે? જન્માંધની જેમ છે. એમની સામે આપણે કહેવા જઈએ કે પ્રભુ ભગવાન આત્મા દેહાદીને રાગાદીથી પાર છે, એને કઈ ખબર ના પડે, આંધળા થયા છે. બીજા કેવા છે? રતાંધળા છે. રતાંધળા એટલે રાત થાય તો ના દેખાય, દિવસમાં દેખાય. ત્યાં તો આમ આપણા એવા પણ છે થોડોક, કે ભાઈ તત્વની વાત કરતા કરતા ક્યારેક ક્યારેક આત્માની વાત થાય તો થોડુંક થોડુંક આમ અંદરમાં ઉત્સાહ આવે. પણ કેટલું હોય? રતાંધળાની રાત તો 12 કલાકની હોય, 12 કલાક દેખાય. અને આપણે જોવા જઈએ તો આત્માની તો 12 મિનિટ ટકતો નથી. અમુક કેવા હોય? એને દેખાય બરાબર, પણ એ પીળિયાના રોગી છે. અને પીળિયા વાળાને શું હોય? કે પોતાની બીમારીને લીધે એ વસ્તુને પોતાના પક્ષથી જોવે છે. એટલે આત્મા છે વિતરાગી, પણ એને રાગની બીમારી છે ને, એટલે શું ગણે આત્માને? રાગી દેશી મોહી કામી ક્રોધી ગણે. અમુકની દ્રષ્ટિ વક્ર હોય, એ આમ બધું ગણે, પણ સહેજ એનો સ્લાઇટ ડાયવર્ઝન હોય, કોઈ પક્ષ પડ્યો હોય, આપણી હોય ને જેમ એકાક્ષી હોય વક્ર દ્રષ્ટિ વાળા, અને અમુક કેવા હોય ચશ્મા વાળા, આમ કરો તો ના દેખાય પણ આમ કરો તો દેખાય, એટલે શાસ્ત્ર સામે હોય તો બરાબર દેખાય. આ લેવલ બતાવું છું દર્શન કોને કઈ કઈ જાતનો હોય. હું એમ નથી કહેતો કે આપણો કોઈ જન્માંધ છીએ, મને એટલા નેગેટિવ વિચાર નહીં આવવાનો, પણ આપણા અંદરમાં જે સૌથી મોટી વસ્તુ છે કઈ થઈ ગઈ છે કે જ્યાં સુધી આગમ ચક્ષુ હોય ત્યાં સુધી આ આત્મા છે. ગુરુદેવ જેવા સબલ નિમિત્ત હોય, એમની વાણીનો બલ હોય, ત્યાં સુધી આત્મા છું, આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, પરથી ભિન્ન છું, સ્વાતિ ભિન્ન છું, આવું જ નજરમાં આવે. અને જેમ આ ચક્ષુ કાઢો તો પાછું અંધાર. પાંચ કેટેગરી ખબરમાં આવી ને, જન્માંધ ને દેખાતો જ નથી. ઘણા લોકો જન્માંધ જ છે, એમને ચીખી ચીખીને પોકારી પોકારીને આચાર કરી રહ્યા, ભાઈ તું પોતાની પ્રભુતાને જો. હોતી હશે, કઈ જગતમાં વસ્તુ છે જ નહીં, કોણે જોયું, જન્માંધ છે. અમુક રતોંધી વાળા છે, થોડાક તમે સ્મશાનિયા વૈરાગ્યા, આમ ક્યારેક ક્યારેક આવે પાછું જતી રહે. અમુક આત્માની વાત સાંભળે પણ પોતાના પક્ષ પીલિયા, વસ્તુ નિર્મળ છે પણ એને મલિન જોવાની ટેવ પડી છે. અત્યારે આખો સમય નથી પણ એનો આખો એક 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 વિસ્તૃત અપેક્ષા થાય. આમ બધું બહાર સાચો દેખાય, આત્મા છે, આત્માની વાતો કરે પણ કેવી કરે, પોતાના પક્ષ મેળવીને કરે. આત્મા કેવો છે જોવા નહીં જાય, પોતાના પક્ષથી આત્મા કેવો જોવાય છે એવો કહે છે. અમુક આત્માની વાત કરે તો સ્લાઇટ આંખો વાંકી હોય, જેને કે નિશ્યાભાસ, વ્યવહારાભાસ, આવા આભાસ હોય. અને અમુક પાંચમા નંબરમાં શું કીધું, આગમ ચક્ષુથી જોવે છે, આત્મ ચક્ષુથી નથી જોતો. શાસ્ત્રની વાત કરે ત્યારે બરાબર બેસે પણ જેમ આગમ ચક્ષુ નીકળે ત્યારે બધું અંધાર, એટલે એ કોઈ સમ્યક દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિ એટલે એને સાચું દેખાવાનું શરૂ થવું જોઈએ ને, પરની સહાયતા વગર, એવો નો એવો, એવો નો એવો. તો જેના આત્મ જ્ઞાન થયો અને આત્મ જ્ઞાન થવાથી શું ખબર પડે કે મારા અંદરમાં આ દેહ દેવલમાં જે વિરાજમાન ચેતન્ય દેવ છે, ઉપરથી લઈને નીચે સુધી ધારા પ્રવાહ એના અંદરમાં જ્ઞાન અને આનંદ નો ધોધ વહે છે. અજ્ઞાની કોઈ કે અમને નથી દેખાતો, જ્ઞાની કે અબાધ અનુભવ જે રહે, આપણે ચર્ચા કરતા હતા ને, હા શું છે પદ બોલો, એ પણ આપ સિદ્ધિ નો સુંદર પદ છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ અનુભવ જે રહે તેથી જીવ સ્વરૂપ. હા હા, તમે કે અમને આત્મા દેખાતો નથી, આચાર્ય કે અરે ભાઈ તું મારી નજરથી જો, હે જે જોઈ રહ્યો છે એ જ આત્મા છે. તમે કે મને કઈ અનુભવ થતો નથી, બોલે દરેક પ્રસંગમાં, નાના મોટા પ્રસંગમાં આ એસી ચાલ્યો, ઠંડક કોને લાગી, આત્માને કે શરીરને? જો શરીરને લાગે તો ડેડ બોડીને કેમ ફ્રીજના કોફીનમાં દાટવામાં આવે છે, પડ્યા રહો ત્યાં, એ તો ઉભો થઈને જતો નથી. આ ઠંડીનો અનુભવ, આ ગરમીનો અનુભવ, ખોટું. આમ તમે વિચાર કરો, તમે આપણે છે ને એઆઈ જોડે, આપણે ચેટ જીપીટી હોય એની જોડે ચેટ કરીએ, તમે ગમે તેટલો કેવો શાંતિથી ઉત્તર આપે, એને ખોટું નથી લાગતો? કેવું શાંતિ, મેં આપકે પ્રશ્ન કો સમજા નહીં, ઊંધો જતો પૂછો મેં ઇસકા ઉત્તર દેને કે લી, એને કેમ ખોટું લાગતો નથી? તો એક પ્રશ્ન પાંચ વાર પૂછો, પાંચ વાર ઉત્તર આપશે. પછી પૂછે ઓર મેં ઇસકી ક્યાં સહાયતા કર સકતો, એને ખોટું નથી લાગતો. અને તમને એક પ્રશ્ન બીજી વાર કહું તો, અને તમે મને પૂછો તો, કાલે તો સમજાવ્યો તો ફરી ફરી, એટલે આ પણ કોને લાગ્યો એમ બતાવો મને. તમે તો આત્મા દેખાતો નથી, આત્મા દેખાતો નથી, જ્ઞાની કેમ ને આત્મા સિવાય બીજું કઈ દેખાતો નથી. તારક મહેતા નો ઉલટા ચશ્મા સિરિયલ માં નહીં ચાલે, અહીંયા ચાલે. બધા ઊંધા ચશ્મા પહેરીને ફરે. જે પ્રત્યક્ષ જળહણ જ્યોતિ સ્વરૂપ છે, હાજરા હજુર છે, આજે પણ, કાલે પણ અને અનંત કાલ પછી પણ, જે પોતાની અનંત પ્રભુતા સાથે વિરાજમાન છે, 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 એવો આત્મ વસ્તુ હું છું, હું છું, હું છું, એની પ્રતીતિ નો નામ સમ્યક દર્શન છે. હા, ખ્યાલમાં આવે કે નહીં આવે ભાઈ? બહુ આ સમ્યક દર્શન ની સૌથી સ્વીટ ડેફિનેશન મને લાગે. કેટલી સરળ ભાષામાં. આ હા, દર્શન મો એ તો પૂરો નિમિત્ત કારણ છે. એક્ચ્યુઅલ તો કેટલી થઈ? દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન. સમય થઈ ગયો છે ને? ચલો કાલે કરીશું. સમય તો એવો જાય છે ને, ખબર જ નથી પડતી.
સુખ ધામ અનંત સુસંત